તારીખ
7/11/1986 પૂજ્ય બેન શ્રીના વચનામૃત બોલ નંબર 3 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 2
બીજું ત્રીજો વચનામૃત નાનીની દશા કેવી હોય, નાનીની સહજ દશા કેવી હોય, સહજ ભેદ જ્ઞાન કેવું હોય એનું સ્વરૂપ બતાવે છે. કહે છે કે જ્ઞાનીની પરિણતિ સહજ હોય છે. એક તો જ્ઞાનીને લોક દ્રષ્ટિ હોતી નથી, લોકોની નજરમાં કોઈ એક પ્રકારનો દેખાવ કરવો એ જ્ઞાનીના વર્તનમાં પરિણમનમાં હોતું નથી. પોતે જ્ઞાની છે, ધર્મી છે એવું દેખાય ને બીજું કાંઈ ન દેખાય તો સારું એ પ્રકાર પણ હોતો નથી, હોય તો જ્ઞાની નથી. એટલે કાંઈ પણ પોતાના વિશે દેખાવ કરવાનો આડંબર કે દેખાવ કરવાનો અભિપ્રાય જ્ઞાનીને નહીં હોવાથી જ્ઞાનીની દશામાં સહજતા હોય છે, સહજપણ હોય છે, સરળતાને લઈને એ સહજપણ હોય છે. અહીંયા તો વિષય છે ભેદ જ્ઞાન સહજ છે એ સંબંધિત વિષય છે, પણ સામાન્ય જનરલ કન્ડિશન લઈએ તો પણ સામાન્ય રીતે લોક દ્રષ્ટિવાન જીવોને જે પોતાનો દેખાવ કરવાનો અભિપ્રાય હોય છે ને એને લઈને કાંઈ ને કાંઈ સહજ માયાચાર થઈ જાય છે એ પ્રકાર જ્ઞાનીની દશા વિશે હોતો નથી. સામાન્ય રીતે માયાચારપણું એટલે પોતે હોય એના કરતા કંઈક વિશેષ દેખાવું, પોતે કંઈક વિશેષ દેખાવાની કલ્પના કરી હોય એવું દેખાવ થવો, એ પ્રકારે મનોવચન કાયાની ચેષ્ટા પ્રવર્તિ થવી એ અસહજતા છે અથવા કૃત્રિમતા છે. દ્રષ્ટાંત વિચારી તો સુગાનીજીને કેટલી ભક્તિ હતી ગુરુદેવ પ્રત્યે, એ એમના મૂળ પત્રો છે એમાં પ્રસિદ્ધ થયા વિના રહેતો નથી, પણ મને ગુરુદેવ પ્રત્યે ઘણી ભક્તિ છે એવું પ્રદર્શન એમણે ક્યારેય કર્યું નથી. ભક્તિ કેટલી હતી એ વાત તો અછાની હવે નથી, ભક્તિના પ્રકરણમાં તો સત્પુરુષની ભક્તિના પ્રકરણમાં તો એમના ભક્તિભાવના ત્રણેક પુત્રોનું આપણે ઉદ્ધરણ કર્યું છે. છતાં બહારમાં એવો દેખાવ કરવાનું કદી એમનાથી નથી થયું. એ સહજતા બતાવે છે. એ પ્રકૃતિગત વિષય હતો કે સહેજે સહેજે જેમ થાય તેમ ચાલ્યા કરું, કાંઈ પણ કૃત્રિમ રીતે દેખાવ કરીને કાંઈ ન કરું, અથવા કોઈ વાત પહેલેથી નક્કી કરી લેવી અને પછી એવો દેખાવ કરવો એવી વાત કરવી, એવી રજૂઆત કરવી, એ પણ એમને ફાવતું નથી. એ સહજ દશા એ જ્ઞાનીનું પરિણામ છે. પ્રસંગે પ્રસંગે ભેદ જ્ઞાનને યાદ કરીને તેમને ગોખવું નથી પડતું, અથવા પ્રસંગે પ્રસંગે તેમને ભેદ જ્ઞાનને સ્મરણ કરીને યાદદાસ્તમાં લાવીને ભેદ જ્ઞાન કરવું પડે, એવી રીતે તેમને ભેદ જ્ઞાનના પરિણામ થતા નથી એમ લેવું છે. હું જ્ઞાન સ્વરૂપી આત્મા છું અને રાગ ને રાગના વિષયરૂપ પર પદાર્થો એ હું નથી, એવો વિચાર વિકલ્પ કરીને ભેદ જ્ઞાનમાં પરિણમે છે, એવું જ્ઞાન પરિણમે છે એમ નથી. સહજ જ પોતે પોતાના જ્ઞાન વેદનમાં રહે છે અને સહજ જ રાગાદી અને પરજ્ઞેય જ્ઞાનમાં ભિન્નપણે પ્રતિભાસે છે. પોતા સ્વરૂપે પ્રતિભાસતા નથી, પોતા સ્વરૂપે પોતાનું જ્ઞાનમય ચૈતન્યમય આત્મતત્વ જ જ્ઞાનમાં અથવા અનુભવમાં રહે છે અને એ અનુભવથી બહાર છે. વ્યાપ વ્યાપકપણે પોતે પોતામાં છે અને વ્યાપ વ્યાપકતાથી જે બહાર છે તે બધું બહાર છે. રાગાદીમાં પણ પોતે વ્યાપતો નથી. આમ સ્વભાવનું પરિણમન છે, સ્વભાવ દ્રષ્ટિ છે અને સ્વભાવનું આમ સહજ પરિણમન છે, એટલે એ વિષય એમને યાદ કરવો પડે એવું કાંઈ નથી. બહારમાં પણ મિથ્યા દ્રષ્ટિ જીવના અનુભવ ઉપરથી એ વાત સમજી શકાય છે. ચાલુ દશામાં કે અનેક જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે, અનેક પદાર્થો જ્ઞાનમાં જણાય છે. રસ્તા ઉપરનો ટ્રાફિક એક સાથે કેટલો જણાય છે, તો જણાય છે છતાં એમાં ક્યાંય મારાપણું થાય છે. મારા આમાં કાંઈ મારું નથી, આ તો શહેરની વ્યક્તિઓ છે, એમાં કોઈ મારા કુટુંબના માણસો નથી. મોટર ગાડી છે એમાં પણ કોઈ મારી ચીજ નથી. મકાનો દેખાય છે એમાં પણ કોઈ મારું મકાન નથી. એવો કાંઈ વિચાર કરવો નથી પડતો. વિચાર કરવો પડે છે કે એવો દેખાવ કરવો પડે છે કે એ વાત યાદ લાવવી પડે છે. પહેલેથી નિશ્ચય છે એ અનુસાર પરિણતિ છે. ઘણું દેખાય તો પણ એમાં મારું કાંઈ નથી, મારું છે એટલું જ મારું છે અને મારા સિવાયનું જે કાંઈ નથી તે મારું નથી. બસ આવી તો સહજ પરિણતિ અજ્ઞાન દશામાં પોતાપણા અને પારકાપણા વિશેની છે, વર્તે છે કે નથી વર્તતી સહજ. તો ત્યાં તો જે પોતાપણું કર્યું છે શરીર આદિ પર પદાર્થો વિશે, અથવા પૂર્વ કર્મને લઈને જે કાંઈ ઘર કુટુંબ આદિ સંયોગ છે, પૈસા આબરો કીર્તિ, એમાં જે પોતાપણું કર્યું છે અને એ પોતાપણાનો નિશ્ચય વર્તે છે તે અનુસાર પરિણતિ વર્તે છે, તો પણ એ પદાર્થોમાં આત્મા તન્મય અથવા એક રૂપે થઈ શકતો નથી, ભિન્ને ભિન્ન જ રહે છે. એ જ્ઞાની જાણે છે, એને તો એ વિષય નથી, વિચાર નથી, પણ જે ભિન્ન છે એ ક્યારે અભિન્ન થતું નથી. જુદું તત્વ જુદું જ રહે છે. જુદું તત્વ ક્યારે આત્મતત્વ રૂપે થઈ જાય એવું તો બની શકતું નથી. અહીંયા તો પોતાનું જ આત્મતત્વ છે. ભેદ જ્ઞાનમાં તો જે પોતાનું અભિન્ન આત્મતત્વ છે, અભેદ આત્મતત્વ છે, એમાં સ્વપણું વેદનથી અનુભવથી વર્તે છે, પ્રગટપણે વર્તે છે. તેથી કરીને જ્યાં સ્વપણું વેદાતું નથી, જ્યાં સ્વપણું ભોગવાતું નથી, જ્યાં સ્વપણું થઈ શકતું નથી, એવા પદાર્થો જ્ઞાનમાં પ્રતિભાસતા તે પરજ્ઞેયપણે પ્રતિભાસે છે. એમ સ્વપરનો વિભાગ ભેદ જ્ઞાનનો ભેદ જ્ઞાનના વિષયને યાદ કર્યા વિના, ભેદ જ્ઞાનના વિષયને સ્મરણમાં લાવ્યા વિના સહજ જ પ્રત્યેક પ્રસંગે 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 એટલે પ્રત્યેક પ્રસંગે ભેદ જ્ઞાન પ્રવર્તે જ છે, એવું સહજ પરિણમન જ ચાલતું હોય છે. એમાં ક્યારેક કોઈ પ્રસંગમાં ભેદ જ્ઞાન થાય, કોઈ પ્રસંગમાં ભેદ જ્ઞાન ન રહે, વળી કોઈ પ્રસંગમાં ભેદ જ્ઞાન થાય, વળી કોઈ પ્રસંગમાં ભેદ જ્ઞાન ન રહે, એવું બનતું નથી. અથવા કે જ્ઞાનીને પર પદાર્થની વિશે તીવ્ર કષાયથી પ્રવૃત્તિ થાય, મંદ તીવ્ર કષાય તો થાય છે ને, સાધકને જ્ઞાનીને પણ કષાયની તીવ્રતા અને મંદતા એમ બંને પ્રકારના પરિણામ થાય છે. તો જ્યારે એને કષાયની તીવ્રતાવાળા પરિણામ થાય ત્યારે ભેદ જ્ઞાન ન થાય, અથવા ત્યારે ભેદ જ્ઞાન એને યાદ રાખવું પડે, પકડી રાખવું પડે, ગોખી રાખવું પડે, અને જ્યારે કષાયની મંદતાવાળા પરિણામ હોય ત્યારે સહજ ભેદ જ્ઞાન થાય, એમ પણ બનતું નથી. કોઈ પણ પ્રકારના પરિણામ હોય, જે ભિન્ન પરિણમન થઈ ગયું તે સહજ જ ભિન્ન થઈ ગયું. ગુરુદેવ શ્રી દ્રષ્ટાંત આપતા, તો જેમ કોઈ પહાડ પર્વત ઉપર વીજળી પડે અને એ પહાડ ફાટી જાય, બે ભાગ, એવડી મોટી તિરાડ પડે કે દૂરથી દેખાય કે આ પર્વતના બે ભાગ થઈ ગયા વચ્ચે વીજળી પડીને, તો પછી હંધાય, એને કોઈ દોરડા બાંધીને એ બે પહાડના ભેગા ભેગું કરીને એને કાંઈ સાંધી દે, એવું બની શકતું નથી. એમાં શુદ્ધ ઉપયોગ થયો, કાંઈ તો જે સહજ પરિણતિ છે એની પાછળનું કારણ તપાસવા જેવું છે કે એવું કયું કારણ થઈ ગયું કે જેને લઈને આ ભેદ જ્ઞાનની સહજ પરિણતિ છે, અને ભેદ જ્ઞાનને યાદ કરવું પડતું નથી કે ગોખી રાખવું પડતું નથી, એનું શું કારણ છે? કે શુદ્ધ આત્માના અત્યંત રસથી, અત્યંત મહિમાના અત્યંત રસથી શુદ્ધ ઉપયોગ જે ઉત્પન્ન થયો, એકવાર વિકલ્પની શૃંખલા તૂટી ગઈ, વિકલ્પની ધારા તૂટી ગઈ, અને એકવાર વિકલ્પનો ઉત્પાદ બંધ થઈ ગયો, વિકલ્પ ઉત્પન્ન જ ન થયો, અને નિર્વિકલ્પ જે શુદ્ધોપયોગ થયો, એ શુદ્ધોપયોગ પુરુષાર્થના કોઈ અપૂર્વ પરાક્રમથી થયો, ત્યારે એટલા આત્મિક પુરુષાર્થમાં જીવ વર્તે છે કે એ ઉગ્ર પુરુષાર્થને લઈને નિર્વિકલ્પ દશા આવે છે. વિકલ્પ ઉત્પન્ન થતો બંધ ક્યારે થાય? કે નિર્વિકલ્પ આત્મતત્વ પ્રત્યેનું ઉગ્ર પરિણમન થાય ત્યારે. અત્યંત ઉગ્ર પરિણમન થાય છે, એ અત્યંત ઉગ્ર પરિણમન છે આત્મદશ આત્માના અપૂર્વ મહિમાથી ઉત્પન્ન થયેલી દશા છે. એમાં શુદ્ધાત્માનો અત્યંત રસ છે એ પરિણમનમાં. એકવાર એવી વીજળી પડી છે કે પછી બે ફાળ થઈ ગઈ, આ જ્ઞાનમય આત્મા તે હું ને એ, આ સિવાય જ્ઞાયક તે હું ને એ સિવાયનું બધું પર છે. એ જે બે જુદાપણું થઈ ગયું છે એ પ્રત્યેક પ્રસંગે સહજપણે પરિણમન રૂપે થઈ ગયું છે, એવું સહજ જ પરિણમન થઈ ગયું છે કે એના માટે વિકલ્પ કરવો પડે, સ્મરણ લાવવું પડે, કે એને ઘણી વાર ગોખી રાખ્યું હોય તો એમ થયા કરે, એવું કાંઈ નથી. એક તો કૃત્રિમ ટેવથી પણ માણસ ટેવાઈ જાય તો એ કૃત્રિમતા સહજ થાય છે, જેમ કે કોઈને જે રીતે બોલવાની પદ્ધતિ હોય કૃત્રિમતા ઘણી કરી હોય તો પછી સહેજે સહેજે કૃત્રિમતા થઈ જાય. એવી જ રીતે કૃત્રિમતાથી રટણ ખૂબ કરતા હોય, ગોખણપટ્ટી ખૂબ કરતા હોય તો પછી વારંવાર એનું રટણ ચાલ્યા કરે. આટલું તો કૃત્રિમ અવસ્થામાં પણ થાય છે કે જેની અંદર એટલો આત્મરસ હોતો નથી, જેટલો આત્મરસ સ્વાનુભવ પ્રગટવા માટે સ્વાનુભવ દશા પહેલા ઉત્પન્ન થયો હોય છે, અથવા જેના ફળમાં સ્વાનુભવ ઉત્પન્ન થયો હોય એટલો રસ તો ત્યાં ગોખવામાં કે યાદદાસ્ત રાખવામાં હોતો જ નથી, એટલો રસ હોય છે. એટલે પહેલું વચન લઈએ તો એમ લઈ શકાય કે અત્યંત આત્મિક રસે કરીને જ્ઞાનીની પરિણતિ સહજ હોય છે. આત્માના અભિન્નપણાના વિષયમાં આત્માનો અત્યંત રસ ઉત્પન્ન હોવાથી અત્યંત રસે કરીને જ્ઞાનીની પરિણતિ સહજ થઈ ગઈ હોય છે, અને તેથી એને એ વિષયની અંદર સ્મરણ કરીને કાર્ય કરવું પડે કે આવો હું જ્ઞાનમય આત્મા, આવો હું જ્ઞાનમય આત્મા, એનું સ્મરણ કરવાનો આવશ્યકતા ઉત્પન્ન થતી નથી. પણ તેમને તો એવું સહજ પરિણમન જ થઈ ગયું હોય છે એ જ્ઞાન ધારા અને વિકલ્પ ધારા અથવા કર્મ ધારા બંને પોતપોતાના પ્રકાર અનુસાર, પરિણમનના પ્રકાર અનુસાર સહજ જ પરિણમાય કરે છે. જ્ઞાનધારા છે એ અંતર્મુખપણે પરિણમા કરે છે, અને કર્મધારા છે એ બહિર્મુખ ભાવે પરિણમા કરે છે. કર્મધારાનો અંશ છે, પરિણામ અંશ છે એ બહારના પદાર્થો બાજુ વળી વળીને પરિણમે છે. જ્ઞાનધારાનો પરિણામ અંશ છે, તે જ કાળનો પરિણામ અંશ છે એ આત્માની સાથે અંતર્મુખ થઈને પરિણમા કરે છે, અંદરમાં પરિણમા કરે છે. એનો વિષય આત્મા છે, એ જ પરિણામનો એક અંશનો વિષય બહારનો પદાર્થ છે. આ બંને પ્રકાર એક સમયના પરિણામમાં પડી જાય છે, ઉત્પન્ન થઈ જાય છે, એ સહજ જ રહે છે. નહીતર એક એક ક્ષણે પરિણામ ઉત્પન્ન થાય, સમય સમયના તો છદ્મસ્ત જીવ પકડી શકતો નથી, પણ એક એક સમયે જે પરિણામ ઉત્પન્ન થાય અથવા એક એક ક્ષણે ઉત્પન્ન થાય એમાં બે ભાગ કરવા જાય તો એને બે ભાગ કરવાનો સમય ક્યાં રહે છે? સ્મરણ કરે તો એ સ્મરણની પર્યાય જુદી છે ને ત્યાર પછીના ઉદયની પર્યાય જુદી છે. ભેદ જ્ઞાનનું કોઈ સ્મરણ કરે કે હું આત્મા, હું જ્ઞાનમય આત્મા, રાગ અને પર તેમ નહીં, તો એવો એક વિકલ્પ થયો, વિચાર થયો, ત્યાર પછીનું પરિણમન એ કઈ એ વિકલ્પ વિચારરૂપ નથી. એથી એવો વિકલ્પ વિચાર પછીના પરિણમનમાં તો કઈ ઉપસ્થિત નથી કે જેથી ત્યાં એ વિકલ્પ વિચારને લઈને ભેદ જ્ઞાન થાય. એ તો પાછું જેને એકત્વ પરિણમન છે એ સહજ જ એકત્વ પરિણમન છે. અનાદિની જે એકતા બુદ્ધિ છે એમાં પણ એવું નથી કે અજ્ઞાનીને પણ કષાયની તીવ્રતા થાય ત્યારે એકતા બુદ્ધિ થાય, અને કષાયની મંદતા થાય ત્યારે એને એકતા બુદ્ધિ ન થાય, એવું કઈ થોડું છે? કોઈ જીવ ભેદ જ્ઞાનનો વિષય સમજ્યો હોય, સમજી શકતો હોય, તો એવું નથી કે એ ભેદ જ્ઞાનનો વિચાર વિષય સમજી શકે છે ત્યારે એને મંદ કષાય ટાણે એવા વિચાર ચાલતા હોય ત્યારે એને એકતા બુદ્ધિ નથી થતી, અને તીવ્ર કષાય થઈ જાય ત્યારે એની એકતા બુદ્ધિ થાય છે, એવું બને છે કાંઈ? કેમ કે એ તીવ્ર કષાય અને મંદ કષાયથી એકતા બુદ્ધિ નિરપેક્ષ છે, એની અપેક્ષિત નથી. એવી જ રીતે ભેદ જ્ઞાનની સહજ પરિણતિ પણ તીવ્ર કષાય અને મંદ કષાયની અપેક્ષિત નથી. કષાયની તીવ્રતા થાવ ભેદ જ્ઞાનીને કે કષાયની મંદતા થાવ સહજ જ એને ભેદ જ્ઞાન વર્તે છે. તીવ્રતા ટાણે પણ ભિન્ન પરિણમે છે, મંદતા ટાણે પણ ભિન્ન જ પરિણમે છે. એનું પરિણમન એમને સહજ જ થઈ ગયું હોય છે, એ સહજની અંદર બીજું કાંઈ લાગુ પડતું નથી કે આમાં આ અપેક્ષાએ આમ છે, આને કારણે આમ છે એમ નથી. ફક્ત એ દશા કેળવાઈ ગઈ છે, સહજપણે કેળવાઈ ગઈ છે. એ વિજ્ઞાનની દશા સહજપણે કેળવાઈ ગઈ છે અને એમાં જે જ્ઞાન પરિણતિ છે અથવા આત્મા તરફ વળેલો અંશ છે, આત્માની સાથે અભેદ ભાવે પરિણમતો અંશ છે, એમાં ઉગ્રતા તીવ્રતા થતા વિકલ્પ છે એ મટીને નિર્વિકલ્પ સિદ્ધ ઉપયોગ પણ વારંવાર થાય છે. અનેક વાર એ દશા થતા પરિણતિ ઉગ્ર થતા અને વારંવાર શુદ્ધ ઉપયોગ થતા એ જીવની દશામાં આવે છે, ત્યારે ઉપયોગ પણ સહજપણે વારંવાર થાય છે. મુનિને ક્ષણે ક્ષણે શુદ્ધ ઉપયોગ થાય છે તો શુદ્ધ ઉપયોગ માટે ક્ષણે ક્ષણે નવો પ્રયત્ન કરવા બેસે છે કૃત્રિમતાએ, એવી રીતે શુદ્ધ ઉપયોગ નથી થતો. કોઈ પણ કાર્ય કરતા મુનિને તો સાવધયોગનો ત્યાગ હોવાથી કોઈ અશુભ કાર્યો અને અશુભ પરિણામનો પ્રસંગ છે નહીં અને અશુભ પરિણામ એમને થતા નથી. એટલે ત્યાં તો તીવ્ર કષાયનો દ્રષ્ટાંતે લાગુ પડતો નથી નીચેના ગુણસ્થાને. પણ જે કાંઈ પંચમહાવ્રત 28 મૂળ ગુણની પ્રવૃત્તિ, જ્ઞાન ધ્યાનની પ્રવૃત્તિ છે, એમાં પણ કષાયની તીવ્રતા મંદતા, અનુભાગની તીવ્રતા મંદતા, એ તો કષાયનો સ્વભાવ જ છે કે તીવ્ર મંદ રહે જે તે ભૂમિકામાં હોય એ ભૂમિકામાં. નિગોદમાં જાય તો ત્યાંય તીવ્ર મંદ થાય, એક સરખો કોઈને રહે નહીં. છતાં જે સહજ પરિણામ આત્મિક દશાના કેળવાઈ ગયા એ પરિણતિના અને ઉપયોગના પોતાના પુરુષાર્થ અનુસાર જે સહજ કેળવાઈ ગયા તે સહજ જ થવાના, એનો વિચાર વિકલ્પ કરીને કૃત્રિમતાથી કરવા પડે છે કે કરે છે તો થાય છે ને નહીતર નથી થતા, એવી અસહજ દશા નથી હોતી. અહીંયા વજન એટલું છે, બધું સહજ જ છે. છેલ્લી લીટી એ છે ને, આત્મામાં એક ધારું પરિણમન વર્તા જ કરે છે. એક ધારું એટલે એક સરખું, એ પરિણમનની અંદર ગડબડ નથી થતી કે ઘડીકમાં પરિણતિ ચાલી જાય ને ઘડીકમાં પરિણતિ આવી જાય, ઘડીમાં એ મીઠ્યા દ્રષ્ટિ થઈ જાય ને ઘડીમાં સમ્યક દ્રષ્ટિ થઈ જાય, અમુક પ્રવૃત્તિ કરે ત્યારે સંકિત ચાલ્યું જાય, અમુક પ્રવૃત્તિ કરે ત્યારે સંકિત આવી જાય, ક્ષોભસમ સંકિતમાં એવું થાય, એમ પણ ખરેખર નથી. એવું નથી. એ કર્ણાનુયોગનો અભ્યાસ અયથાર્થપણે કર્યો હોય તો ઘણાને એવું લાગે છે, ક્યારેક ક્ષોભ સમસંકિત હોય એટલે ક્યારેક એને સંકિત હોય, ક્યારેક એને સમ્યક ન હોય, એટલે ઘડીકમાં આ કાંઈ ક્યારે શું હોય, ક્યારે શું સમ્યક હોય ને ક્યારે ન હોય આપણને શું ખબર પડે, એમ વિચારનારને તે જ્ઞાની પ્રત્યે વિશ્વાસ રહી શકે નહીં, એ અવિશ્વાસના અભિપ્રાયમાં ઊભો છે, એવી પરિસ્થિતિ થાય છે. ના, સાવધ યુગમાં એકલો અશુભ જ આવે છે. શુભ યોગ તો હોય છે મુનિને, સાવધ યોગનો ત્યાગ કર્યો છે પચખાણની અંદર, એમાં કોઈ અશુભ પ્રવૃત્તિ ન કરે. શુભ પ્રવૃત્તિ કરે પણ એની મર્યાદા હોય છે કે જેમાં શુભ થોડું હોય ને અશુભ ઘણું હોય એવી પ્રવૃત્તિ પણ ન કરે. મિથ્યાત્વ સહિતની પ્રવૃત્તિ તો ચોથા ગુણ સ્થાને નથી, અને શ્રદ્ધામાં તો પહેલેથી 9 કોટી એ ત્યાગ છે, પણ ત્યાં પરિણામ છે એમાં અશુભ પ્રવૃત્તિ થાય છે. મુનિને અશુભ પ્રકારના પરિણામ થતા નથી, શુભ પરિણામ પણ નીચેની કોટીના થતા નથી, જેનાથી આરંભ અને સમારંભ ઉત્પન્ન થાય જેનાથી લોક સંપર્ક વધે, જેમાંથી સમાજનો સંપર્ક વધે, સમાજની વચ્ચે આવવું પડે, સમાજના પ્રશ્નોમાં અને સમસ્યાઓમાં ઉલઝવું પડે, રોકાવવું પડે, ગૂંથાઈ જવું પડે, એવા પ્રકારમાં મુનિ ક્યાંય આવતા નથી. ભલે એ બહારમાં પ્રસંગ શુભ દેખાતો હોય તો પણ મુનિ આવતા નથી. જેમ કે મુનિ સમાજને એવો ઉપદેશ ન દે કે તમારે લોકોએ સામાજિક રીતે આમ કરવું. આપણો જે દિગંબર સંપ્રદાય છે, એ દિગંબર સંપ્રદાયની અંદર દિગંબરોએ આમ રહેવું ને આમ કરવું ને ફલાણું કરવું ને ઢીકણું ન કરવું, એમ દિગંબર મુનિ થઈને કહે, અને કહે તો એ ખરેખર દિગંબર મુનિ નથી. એમ છે, સમાજ રચનામાં ન આવે, કારણ કે એ તો એવડા એટલા બધા એની અંદર પ્રશ્નો ઉભા થાય કે પછી કાંઈ મુનિને કોઈ સ્તર બાકી રહેતો નથી. એવી જ રીતે આરંભ સમારંભ ફંડ ફાળા મંદિર માટે ફંડ ફાળો કરે કે નહીં, જીન મંદિર માટે, પોતાના ઉપાશ્રય માટે તો ન કરે, જો કે ઉપાશ્રય મુનિને હોય નહીં, શું પણ ફંડ ફાળા માટે. પણ ઉપાશ્રયનો અર્થ એ છે કે સાધુઓ માટે બનાવેલું નિવાસ સ્થાન. ઉદ્દેશિક થયું કે અનુદ્દેશિક થયું? સાધુઓ આવે તો અહીંયા ઉતારવા આપણે, એના માટે બનાવ્યું કે ન બનાવ્યું? તો ઉદ્દેશિત થયું કે અનુદ્દેશિત થયું? ઉદ્દેશિત થયું. પોતાના માટે કોઈ પણ પાપયુક્ત થયેલી પ્રવૃત્તિને મુનિ સ્વીકારે નહીં, અથવા પોતાની અનુકૂળતાની વ્યવસ્થા હોય તે મુનિ સ્વીકારે નહીં, કોઈ પણ વ્યવસ્થા ન સ્વીકારે. એટલે તો ગમે ત્યારે ગમે તે દિશામાં એ ગમન કરી જાય છે, કેમ કે એને ખબર છે કે ધર્માનુરાગી જીવોને મને પ્રતિકૂળતાઓ ન થાય ને મારી અનુકૂળતાઓ સચવાય એવી મારા પ્રત્યેની લાગણી અથવા બહુમાન હોય છે, એવી એમને ખબર હોય છે, પણ એ કોઈની આગોતરી વ્યવસ્થા સ્વીકારવા માટે તૈયાર હોતા નથી. તો એ બધું ઉદ્દેશિત થઈ જાય છે. એમને ઉદ્દેશીને થયેલો આરંભ સમારંભ છે એ મુનિને સ્વીકાર્ય હોતો નથી. સ્વીકારે તો એ મુનિ દશા રહેતી નથી. આ સ્થિતિ છે. વિતરાગી મુનિ દશા કેવી હોય એની ખબર નથી. અંતરંગ દશાની ખબર નહીં હોવાને લીધે આ બહારમાં ત્રણેય સંપ્રદાયની અંદર ગોટા ઉઠ્યા છે. ત્રણેય સંપ્રદાયની અંદર ગોટા ઉઠ્યા છે અને એ વાત ગુરુદેવશ્રીએ સ્પષ્ટ કરી કે બધાને જરા કઠણ લાગ્યું, કઠોર લાગ્યું કે અરે અમારી નિંદા થઈ રહી છે. ગુરુદેવ તો સ્પષ્ટ કહેતા કે ભાઈ, કોઈ આત્માનો વિરોધ નથી, અમારે કોઈ વ્યક્તિનો વિરોધ નથી, વસ્તુનું સ્વરૂપ સત્શાસ્ત્રોમાં છે એ પ્રસિદ્ધ કરીએ છીએ કે આ વસ્તુ સ્થિતિ છે, આ વસ્તુનું સ્વરૂપ છે, એથી બીજી રીતે માનવું મનાવવું એ ગ્રહિત મિથ્યાત્વનું કારણ છે, બીજું કાંઈ નથી. સીધું મિથ્યાત્વ તીવ્ર થઈને એ ગ્રહિત મિથ્યાત્વમાં આવી જાય છે. શ્રાવકની પ્રવૃત્તિ પોતે કરી લીધી, તો એ શ્રાવક મુનિ રહ્યા કે શ્રાવક થયા પછી? શ્રાવક ઉપેક્ષા કરે, શ્રાવક નો દોષ. પણ શ્રાવક ઉપેક્ષા કરે એટલે મુનિએ શ્રાવકપણાની પ્રવૃત્તિ કરવી, એ વાત કઈ વ્યાજબી છે, યોગ્ય છે કઈ? હે, એ વાત તો યોગ્ય નથી. તો બીજા ધર્મો યોગ્ય છે ને બરાબર છે એમ કહેવું પડે ને એમાં તો? પહેલા તો એ વાત છે કે કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો, પણ સત્ય માર્ગ સત્ય ધર્મ તો એક જ છે અને બીજા કોઈ ધર્મો સત્ય નથી. ગ્રહિત મિથ્યાત્વ કરવું કરાવવું ને અનુમોદવું એમ ગ્રહિત મિથ્યાત્વના કારણો છે. એને એનો સમન્વય કેવી રીતે થાય? કોઈ એમ કહે કે સોનું ને પિત્તળ સમન્વય કરો, કેમ કે બંને ધાતુ છે, બંને ઉજળી ધાતુ છે, બંનેમાં વજનપણું છે, ચિકાસપણું છે, પીળાપણું છે, ચળકાટપણું છે, સમન્વય કરો. શું સમન્વય કરશો? તો કિંમતનો સમન્વય કરો. એમ કહે સોના સાથે પિત્તળને મેળવી શકાય નહીં, કેવી રીતે મેળવી? અને ક્યાંય સોનાના પૈસા આપીને પિત્તળ લેવાય નહીં, આપી દે. હે, એક તોલો પિત્તળના 2000-2500 રૂપિયા આપી દેશે? કોઈ આપવા તૈયાર નથી. હે, એનો અર્થ કે આપે છે એને સમજણ નથી. સીધી વાત થઈ ગઈ કે નહીં? જ્યાં ધર્મ નથી અને જ્યાં સાધુપણું કે ધર્માત્મા નથી ત્યાં ધર્મ ગણીને ચાલે છે, તો એ પિત્તળ ને સોનામાં ખપાવે છે. એનું નુકસાન એને જશે, બીજા કોઈને જવાનું નથી. 200 રૂપિયા આપીને એક તોલો પિત્તળ લઈ ગયે તો મેં નુકસાન કોને? એ બધું લોક સંજ્ઞામાં થાય છે. લોકોમાં સારું દેખાવું હોય જો અમે બધા ધર્મોના સમન્વયમાં માનીએ છીએ, બીજા મૂર્ખાઓ એની પ્રશંસા કરે. ગુરુદેવ તો જરા આકરું કહેતા કે ગાંડાની હોસ્પિટલમાં ગાંડાઓ ભેગા થાય ને આપસમાં એકબીજાની પ્રશંસા કરે, તો પછી કોઈ ગાંડો ઘણો સારો, કોઈ ગાંડો ઓછો સારો, એમ ગણવું કે ન ગણવું? એમ અજ્ઞાનીઓ ભેગા થઈને એકબીજાને ધર્મીને જ્ઞાનીને મુનિને આચાર્યને બધા પદવી આપી દે, સારું છે કે હવે અરિયંતની પદવી હજી આપતા નથી. આચાર્ય ઉપાધ્યાયને સાધુ સુધીની પદવી આપી દે છે, તો ગડબડ ક્યાં સુધી જાય? કે મુશ્કેલ છે તો અહીંયા જૈન સંપ્રદાયમાં નથી આપતા, અન્ય સંપ્રદાયમાં તો ભગવાનની પદવી આપી દે છે. એવા કોઈ હોય એને કહી દે છે કે આ મારા ભગવાન છે, એને ભગવાન સત્ય સાંઈ બાબાને, ભગવાન રજનીશ ને, ભગવાન ફલાણાને, દાદા ભગવાન. એ તો પંચ પરમેષ્ઠી પદ છે ને, એમાં સાધુને ભગવંત પદ કહેવામાં આવે છે. પંચ પરમેષ્ઠી પદ છે ને એટલે કહેવામાં, એ રીતે ભગવાન કહેવાય છે. પણ એને તરે ફિરકામાં કોઈ અરિયંત નામ નથી દેતા, કે અરિયંત દશા છે એમ નથી. ત્યાં રાગ દ્વેષ નથી, ફાવે ન ફાવે એમાં રાગ દ્વેષ નથી. અને વિચાર કરે કે આ યોગ્ય છે ને આ અયોગ્ય છે એને રાગ દ્વેષ. યોગ્ય અયોગ્યતાનો વિચાર કરવો, વિવેક કરવો એનું નામ રાગ દ્વેષ. અનુકૂળતા પ્રતિકૂળતા અમારા થાય પરિણામ તો એનો એમાં રાગ દ્વેષ નહીં. સારી રાગ દ્વેષની વ્યાખ્યા સારી છે, એ તો ફાવતી લેવાની વાત છે. રાગ દ્વેષ કોને કહેવા? રાગ દ્વેષમાં પણ એકત્વ બુદ્ધિપૂર્વકના રાગ દ્વેષ કોને કહેવા? અને એકત્વ બુદ્ધિ મટી હોય અને ભેદજ્ઞાન વર્તતું હોય ત્યારે થતા રાગ દ્વેષ, તેને તેવા પ્રકારના રાગ દ્વેષ કેવા પ્રકારના કહેવા, આ બધો આ વિષયનો કાંઈ અભ્યાસ સંપ્રદાયોની અંદર નથી, એકત્વ બુદ્ધિની ખબર નથી. તો કષાયની તીવ્રતા થાય તો કે આ ન થવું જોઈએ, કષાયની મંદતા થાય તો બહુ સારું કર્યું, આ સારું કર્યું છે, તમે આ પૂજા કરો, ભક્તિ કરો, સ્વાધ્યાય કરો, વ્રત કરો, સંયમ પાળો, દયા દાન આપો, યાત્રા કરો, નામ સ્મરણ કરો, એ બધા જપ, એ બધું સારું, અને બીજા પાપના પરિણામ થાય એ સારું નહીં. અન્ય મત જેવું થઈ ગયું છે, અન્ય મતમાં આ પ્રકાર છે એ કહેવાતા જૈન સંપ્રદાયની અંદર ત્રણેય ફિરકામાં આ દશા છે. એટલે લોકો કહેવા માંડ્યા કે કાનજી સ્વામીએ નવો ધર્મ ઉપજાવ્યો અને નવો ધર્મ શરૂ કર્યો અને નવો ધર્મ કાયદો સોનગઢ છે, એમ કહેવા લાગ્યા. અને એમ કહે છે કે નહીં, પણ એ લોકોને મૂળ ધર્મ શું છે, જૈન ધર્મ મૂળ શું છે, એ તો સંપ્રદાયમાં ખબર રહી નહીં. એટલે સાચી મૂળ વાત કરી તો કે આ નવી કાઢીને નવું શરૂ કર્યું, એટલા બધા અજાણ્યા પડી ગયા છે. અજૈન હોય તો અજાણ્યા હોય, પણ કહેવાતા જૈનો પણ મૂળ વિષયથી ઘણા દૂર ગયા, ઘણા અજાણ્યા થઈ ગયા. એટલે સાચી વાત સામે આવી તો કે આ અમારા ઘરની વાત નથી, આ તો કોઈ તમારા ઘરની તમે નવી શરૂ કરેલી છે. જે લોકો કાંઈ મધ્યસ્થ હતા, વિચાર કરી શકે એવા હતા, એણે શાસ્ત્રો સાથે એ વાતની મેળવણી કરી, ત્યારે ખ્યાલ આવ્યો કે પૂર્વાચાર્યો તો ખરેખર આમ જ કહે છે. આ તો મૂળ વાત છે, હજારો વર્ષ પહેલા શાસ્ત્રોની અંદર લખેલી વાત છે, એનું સ્પષ્ટીકરણ છે. આ સ્પષ્ટીકરણ ન હોત તો આ વાત નથી સમજાણી, એ હજી ન સમજાત. માટે ખરેખર તો આ ઉપકારી છે કે આ વાત એમણે ખોલીને બહાર મૂકી સ્પષ્ટ કરી. એટલે જે વિષય ગુરુદેવશ્રીએ સ્પષ્ટ કર્યો એ વિષય સમાજની અંદર, ધાર્મિક સમાજની અંદર પણ પ્રચલિત નથી. જૈન દિગંબર સંપ્રદાયમાં તો ભેદજ્ઞાનનો વિષય શબ્દ પ્રચલિત છે, ભેદજ્ઞાન શબ્દ પ્રચલિત છે. દિગંબર મંદિરોમાં આજે જાઓ હિન્દુસ્તાનમાં તો ભેદજ્ઞાનની ગાથાઓ અને સૂત્રો લખેલા હોય છે, છ ઢાળામાંથી બીજે ત્રીજે છે કે નહીં. તો ત્યાં શું ભેદજ્ઞાનનો અર્થ કરે છે આ લોકો? હે, એક શબ્દ રહી ગયો, ભાવ કોઈને ખ્યાલમાં નથી, શબ્દ રહી ગયો. નહીં સૂત્રો, ગાથા સૂત્રો પદો એવા લખેલા હોય છે, એ બધું આમ સમાજમાં તો સાવ ભૂસાઈ ગયું. વિદ્વાનોને પણ દ્રષ્ટિ બરાબર ન રહી, એટલે પણ એનું અર્થઘટન એની પાસે ન રહી. તો શાસ્ત્ર વાંચ્યું હોય ને શાસ્ત્રની વાત કરી શકે એટલે વિદ્વાન કહે, કઈ એટલું, બાકી કઈ. કેમ કે આ તો જ્ઞાનીની દશા એ અંતરંગ પરિણતિનો વિષય છે. ભેદજ્ઞાનનો વિષય ચાલે છે, એ સહજ અંતરંગ પરિણતિનો વિષય છે. તો એવી સહજ અંતરંગ પરિણતિ બીજા શુભાશુભ કાર્યો કરવાના સમયે પણ જ્ઞાનીને વર્તતી સહજ ધારા હોય છે, એક ધારું પરિણમ એમ લીધું ને, આત્મામાં એક ધારું પરિણમ વર્તા કરે છે. એટલે એક સરખી એ ધારા ચાલે છે. ક્યારેક જ્ઞાની રડતા હોય શું, તો કે ત્યારે પણ એક ધારી જ્ઞાન ધારા ચાલે છે. એવો પ્રસંગ હોય કે રડતા હોય, વિલાપ કરતા દેખાય, કેવા રડતા, ખાલી આંખમાં પાણી આવી ગયા હોય ને શોક થઈ ગયો હોય એમ, પરિણામમાં એટલું નહીં. રામચંદ્રજી જુઓ ને, સીતાજીના વિયોગમાં કેટલો વિલાપ કરે છે, પથ્થરને પૂછે, ઝાડને પૂછે, વેલાને પૂછે, છોડવાને પૂછે, પહાડને પૂછે, નદીને પૂછે, કોઈ પાગલ માણસ પૂછે એમ પૂછે. એક ધારું પરિણમન વર્તા કરે છે, ગળે હાંભેલું ઉતારવા જેવું લાગે, માને નહી એને એમ કે આ કોઈ પાગલ માણસ ને ગાંડા માણસ ને જ્ઞાની કે છે એમ કે. નહીતર એ તો બહુ વિચિક્ષણ પુરુષ હતા રામચંદ્રજી, એટલે પુરુષોત્તમ પુરુષ આજે હજારો વર્ષ પછી કહેવાયા, લગભગ 84,000 વર્ષ થયા મુનિ સુવ્રતનાથ ભગવાન 20માં તીર્થંકર. હજારો વર્ષ પછી એ ટાઇટલ એમને અન્ય મતમાં પણ ચાલુ રાખ્યું છે, તો પુરુષોત્તમ પુરુષ છે. પુરુષોત્તમ પુરુષ એટલે લૌકિક જે પુરુષને યોગ્ય જેટલી કોઈ વિચિક્ષણતા છે એ બધી વિચિક્ષણતા એમના માટે 72 કળા એમને સાધેલી હતી. કોઈ ચીજ જગતને ન આવડે એવું નહીં, ગમે તે વિષય લાવો એની અંદર એ નિપુણતા, એક્સપર્ટ. કોઈ પણ વાત લાવો, કુંભારનું હાંડલું બનાવવું હોય તો હાંડલું બનાવી દઈએ સારામાં સારું, કુંભારને ન આવડે એમને આવડે એવી રીતે. નૃત્યકળામાં એવા પ્રવીણ હતા. એક જગ્યાએ એવો દેખાવ કરવો પડ્યો છે એમને વનવાસ દરમિયાન કે સ્ત્રીના કપડાં પહેરીને નૃત્ય કરે તો ભલભલા મોહાઈ ગયા કરે, આ તે કોણ છે એવી એવું નૃત્ય આવડે. એક એક કળામાં એટલા નિપુણ હતા, છતાં શોકનો પ્રસંગ ઉત્પન્ન થયો તો લોકોને આશ્ચર્ય થાય કે આટલો બધો શોક જ્ઞાન દશામાં કોઈ કરે ખરા, હોય ખરા આવા પરિણામ. ભાઈ બાહ્ય પરિણમન છે, એની અંતરંગ ધારા ઓળખવી એ બીજો વિષય છે, બાહ્ય દ્રષ્ટિથી જોવું એ બીજો વિષય છે. બે બે દ્રષ્ટિ જુદી જુદી છે જોવાની, એક દ્રષ્ટિએ બે વાત દેખાતી નથી. ધોબીને કહેવાની વાત જે અન્ય મતમાં આવે છે એટલું સાવ નથી. ધોબીને ત્યાં તો એક ઝઘડો થયો, એમાં ધોબી એવું બોલી ગયો હતો, પણ એકલો ધોબી નહોતો બોલ્યો, એવું બોલાતું થઈ ગયું તો બોલણી થઈ ગઈ હતી સમાજની અંદર, એવી બોલણી થઈ ગઈ હતી કે ભાઈ બીજાના ઘરે આવેલી સ્ત્રીને રામચંદ્રજીએ રાખી છે તો અમે રાખીએ, એમાં શું વાંધો. એક સમાજની અંદર દૂષણ ચાલુ થઈ ગયું હતું, લોકો બચાવ કરતા થઈ ગયા હતા મોટા માણસને લઈને. જ્યારે એ પરિસ્થિતિ કંઈક સમાજની અંદર વધારે પ્રમાણમાં, રામ રાજ્ય એટલે બહુ સારું રાજ્ય હતું, જેને એમ કહેવાય સતયુગ હતો, ચાલુ ભાષામાં એને શું કહેવાય સતયુગ હતો. એવા અનિષ્ટો સમાજની અંદર નહોતા થતા એવો એ કાળ હતો. એમાં એક અનિષ્ટ શરૂ થયું ત્યારે લોકોની લાગણી બહુ દુભાણી. એમ કોઈ કહે ને ભાઈ આપણી નાતમાં તો આવું વાણિયા બામણમાં આવું ન થાય, ને કોઈ કરે તો બધા પંચમળીને કેમ બધા મન દુભાતું હોય, લાગણી દુભાતી હોય, કરે આપણે ત્યાં આવું થયું, આ તો ચાવું ચાલુ થઈ જશે, આ તો ગમે રીતે રોકવું પડે, આ તો પરંપરા ચાલુ થાય. એવું ત્યાં મહાજનને એવું લાગ્યું કે આ એક મોટા પુરુષનું નામ લઈને લોકો એક પ્રવાહ ચાલતો કરે છે અને આવી બધી બોલણી ચાલુ થઈ ગઈ છે સમાજમાં, આનો કંઈક રસ્તો. રામચંદ્રજી પોતે તો મહાવિચિક્ષણ પુરુષ છે, એમની પાસેથી જ રસ્તો કાઢીએ, કેમકે પોતાને એમાં દ્રષ્ટાંત દેવાય છે. એ દિવસોમાં રામચંદ્રજી અયોધ્યા છોડીને ઉપવનમાં ના મહેલો છે એમાં, જેમ કોઈ કહે છે ને ભાઈ અત્યારે પ્રાઇમ મિનિસ્ટર હિલ સ્ટેશન ગયા છે આરામ કરવા, 15 દી શિમલામાં રહેશે, નૈનીતાલમાં રહેશે, હમણાં દિલ્હીની ગાડી કે કારોબાર નહીં સંભાળે. પછી તો તે ટેલિફોનમાં હાલતા હોય છે ને એને નિરાત નથી રહેતી, પણ એ જમાનામાં નિરાતનો વિષય હતો. એટલે કોઈ વખત એવું એકાંતમાં રહેવું હોય, જ્ઞાન ધ્યાનની પ્રવૃત્તિ કરવી હોય, અથવા રાજના કારભારથી અલગ રહેવું હોય તો એવા આજુબાજુમાં ફરવાના સ્થળોમાં એવા મહેલો બંધાવ્યા હોય છે. એમાં ભાવનગરના રાજાએ બંધાવ્યા છે ને આ ચિંચમંગલો બીજા ત્રીજા બધા, એ ઉપવનના મહેલમાં હતા અયોધ્યાથી દૂર થોડા. ત્યાં મહાજન પહોંચે છે અને વાત તો કરી શકતા નથી, કેમ કે એમની વાત કરવી હતી, આવી વાત કેમ કરે એમના ઘરની, અને એમને લાંછન લાગે એવી વાત તો કહેતા જીભ કેમ ઉપડે. આ તો સમર્થ પુરુષ હતા, ઉન પણ એટલું હતું, એટલે ગયા તો ખરા વાત કરવા, પણ કોઈની જીભ ઉપડે નહીં, કોઈ બોલે નહીં. રામચંદ્રજીને થયું કે આ હું આવ્યા મળવા આવ્યા ને વાત કરતા નથી, આ તે હું વાત કરવાના અભિપ્રાય છે કે આપણ કોણ બોલે, એક જણને બોલવું પડે, બોલે કોણ, આવી વાત કરે કોણ, એમની પાસે જીભ પણ ઉપડે કે તમારું આવું લોકો બોલે છે. એ તો પછી રામચંદ્રજી સમજી ગયા વિચક્ષણ હતા કે કાંઈક વિષય ગંભીર છે, અને માં જેને આવ્યું છે ડાયા માણસો છે, શણા માણસો છે, બોલી શકતા નથી એવી કોઈક વાત છે, હિંમત આપે છે. તમે તમારા ગમે તે વાત બે ધડક કહો, મને કાંઈ એનું નથી. પછી ડરતા ડરતા વાત કરે છે, આવું બધું સમાજમાં ચાલવા લાગ્યું છે, આનો કોઈ ઉપાય થતો હોય તો કરવાની અમારી વિનંતી છે, કોઈ ઉપાય શોધી કાઢો. એમણે કોઈ નથી સજેશન કર્યું કે તમે આમ કરો કે તેમ કરો, એ તો કે આપને જોવાનું છે. પણ આપ હમણાં અયોધ્યામાં નથી અને કાંઈક અમારા ધ્યાન ઉપર કેટલાક પ્રસંગો બન્યા છે, એમાં આ વાત મોટી થઈને બહાર આવી છે, ધ્યાન ઉપર મૂકીએ છીએ. એના ઉપરથી એમણે બહુ કડક પગલું આ લીધું છે. એ તો ઉદયનું સાર છે, એવો વિકલ્પ આવી ગયો. ત્યારે પણ એક ધારું પરિણમન વર્તે છે, શાયિક સમ્યક દ્રષ્ટિ હતા. અહીંયા તો વિદ્વાનોની દલીલ ચાલે એવું નથી કે ક્ષોભસમ સમ્યક દર્શનો એની વખતે રમાઈ ગયું હોય, કેમ કે સીતાજી ધર્માત્મા હતા, પત્ની હતા એટલું નહીં, એ પોતે પણ ધર્માત્મા હતા, સમ્યક દર્શનને પ્રાપ્ત જીવ હતા, ધર્મી જીવ હતા, સાધક જીવ હતા. એટલે કુટુંબના પરિવારના સભ્ય તરીકે જોવા ઉપરાંત એની બીજી કિંમત પણ એના જ્ઞાનમાં હતી, એનાથી રામચંદ્રજી અજાણ નહોતા. છતાં પણ આ પગલું ભર્યું એમણે, તો એક અસાધારણ પ્રસંગ બન્યો. તો એ કહે છે કે અહીંયા આત્મામાં એક ધારું પરિણમન વર્ત્યા કરે છે ભેદ જ્ઞાનનું. સીતાજીને જંગલમાં મૂક્યા, દુઃખી થયા ત્યારે પણ એક ધારું પરિણમન વર્તે છે, ત્યારે એમને દુઃખ થયું છે કે એમાં મારો માર્ગ ગુનો શું છે. કુદરતી અયોધ્યામાં આવ્યા ત્યારે તો અગ્નિ પરીક્ષા સહિત આવેલા હતા, એ પણ જગતમાં પ્રસિદ્ધ હતો, લોકોને ખબર હતી, અને છતાં એ વાત ગૌણ થઈને ચાલતી હતી, કેમ કે જેને ગુનો કરવો છે તો છળ પકડે, જેને દોષ મુખ્ય કરવો છે અને દોષિત રસ્તે ચાલવું છે એ તો કોઈને કોઈ છળ પકડશે. એ છળ પકડીને વાત ચાલતી હતી. છતાં પણ સીતાજીનો એમાં શું દોષ, કે કાંઈ દોષ નહોતો, દોષ નહોતો તો એમને એ સહન કરવું પડ્યું. એવું જ કોઈ ઉદય હતો બંનેનો અરસપરસમાં, દ્વેષ થયો તો એવું નહોતો. એને ખબર હતી કે મારા પ્રત્યે જેટલો રાગ છે એટલો છે હું જાણું છું, એ જ્ઞાની છે હું જાણું છું, ધર્મી છે એ જાણું છું, એ પણ મને જાણે છે, આમ જ બનવા યોગ્ય છે. ચારિત્ર મોહને લઈને દુઃખ પણ થાય છે, રડે પણ છે, એવા બધા પ્રકાર થાય તો પણ ભેદ જ્ઞાનમાં અંદરમાં આત્મામાં ભિન્ન પડેલું પરિણમન તો સહજ જ વર્તા કરે છે. ચારિત્ર મોહના ઉછાળા મોટા મોટા દેખાય, દરિયામાં તોફાન આવ્યું હોય એમ દેખાય, દરિયામાં તોફાન થાય છે ને, તો એ જે પાણીનો ઊંચી નીચી જે દશા છે મોજાની, ઊંચું થાય અમુક જગ્યાએ, અમુક જગ્યાએ એનું નીચું લેવલ હોય, અને એ જે પાણીનો ખળભળાટ છે એ કેટલાક લેવલ સુધી હોય છે, ત્યાં ને ત્યાં તમે અમુક નીચા લેવલમાં જાઓ એટલે ઉપરની કોઈ પરિસ્થિતિ હોતી નથી. ઉપરનું કોઈ તોફાન નીચે ન હોય, માઇલ અડધો માઇલ નીચે જાઓ એટલે 5 માઇલ ઊંડો દરિયો, એમાં 4 માઇલના પાણીનું જે દળ છે એ દળની અંદર કાંઈ ન હોય, શાંત પાણી હોય એકદમ. ઉપરનું હાલકડોલક પણ થવું જુદું ને નીચેનું શાંત દળ જુદું. પાણીમાં 2 કટકા નથી, આમ સળંગ છે તો પણ બંનેની હાલત જુદી જુદી છે, બંનેની સ્થિતિ જુદી જુદી છે. એમ ચારિત્ર મોહના ઉછાળાથી અંદરની ભેદ જ્ઞાનની પરિણતિ કોઈ જુદી વર્તે છે. એ આત્માના શાંતિના મહાસાગર સાથે સ્થિર થયેલી પરિણતિ છે. એ પરિણતિમાં તોફાન નથી, એ પરિણતિમાં આકુળતા નથી, રાગ નથી, દ્વેષ નથી, શોક નથી, મોહ નથી, કાંઈ નથી, એ વિતરાગી દશારૂપ પરિણતી છે, વિતરાગ દશા છે. ત્યાં ઉપરની આ કોઈ ચીજ દેખાતી નથી. તો ગુરુદેવ શ્રી એમ કહેતા કે જ્ઞાની લડાઈમાં ઊભો છે, લડાઈ કરે છે ત્યારે દ્વેષભાવ વર્તે છે એમાં ઊભો છે કે નહીં? જ્ઞાની રણમેદાનમાં ઊભો નથી, જ્ઞાની આત્મામાં ઊભો છે એમ કહેતા. એવી વાત કરતા, સામાન્ય બુદ્ધિએ ન સમજાય એવો વિષય છે, પણ આ એક પરિસ્થિતિ છે, આ એક સ્થિતિ છે. આત્માના અત્યંત આત્મિક રસે કરીને ઊભી થયેલી આ પરિણતિ છે, આ પ્રગટ દશા છે, અને એની તાકાત ઘણી છે. એટલી બધી એની તાકાત છે કે ચારિત્ર મોહના ઉછાળા એને સ્પર્શી શકતા નથી, એને હલાવી શકતા નથી. આ સ્થિતિ છે, એટલી બધી એમાં શક્તિ હોય છે કે વજ્રપાત થાય તો પણ એમાં ફેરફાર થતો નથી. અથવા બહારના સંયોગોની તો એમાં પહોંચ નથી, પણ એની દશાના રાગ દ્વેષના ઉછાળાની એમાં પહોંચ નથી, એનાથી એ નિરપેક્ષ છે. એવું સહજ પરિણમન થઈ ગયું હોય છે, અને તે એક ધારું પરિણમન વર્તા જ કરે છે, એક ધારું પરિણમન એ ધારા ચાલ્યા જ કરે છે, અને એની એમાં આત્માની શક્તિ પ્રગટ થયેલી હોય છે. આત્માની મૂળ શક્તિ છે, એ શક્તિને તોડવા કોઈ જગતમાં દ્રવ્ય કે કોઈ જગતનો ભાવ સમર્થ નથી, અથવા ત્યાં સુધી કોઈની પહોંચ જ નથી. એવું એ અંતરંગ પરિણમન ઘણી શક્તિથી મજબૂત થયેલું છે. સમયસારના નિર્જરા અધિકારમાં જ્ઞાની સપ્તભય રહિત છે, સાતે પ્રકારના એને ભય નથી. આ લોક ભય, પરલોક ભય, ચોરીનો ભય, રક્ષાનો ભય, મરણ ભય, અકસ્માત ભય, કોઈ ભય નથી એને. એમ કહીને આ પરિણતિ બતાવે છે. ત્યાં એ સાતે શ્લોકની અંદર એક વાત લીધી છે કે જ્ઞાની છે એ સતતપણે આત્માને વિંદતી એટલે વેદે છે, અનુભવ કરે છે. એ સાતે શ્લોકનું છેલ્લું પદ એક જ છે કે આત્માને અનુભવે છે ને આત્માને વેદે છે. એ આત્માના વેદનની અંદર આ કોઈ પ્રકારના બહારના કાર્યો જેને ભય જગતની અંદર કહેવામાં આવે છે એવું ભય જ્ઞાનીને નથી, અને તેથી કરીને જ્ઞાની નિર્જરાવંત છે, એને નિર્જરા જ થઈ રહી છે. કોઈ પણ પ્રસંગમાં આ પરિણતિ હોવાને લીધે એને નિર્જરા છે. આ ભેદ જ્ઞાનની પરિણતિ જ્ઞાન ધારાને લઈને નિર્જરા છે. એ વાત નિર્જરા અધિકારમાં એમણે જોરથી લીધેલી છે આચાર્યજીએ. પછી ઘણા નથી સમજતા એ મુનિની વાત લઈ લે છે, પણ અધિકાર ચોથા ગુણ સ્થાનની જગન્ય જ્ઞાનીથી શરૂ કરેલો છે. જગન્ય જ્ઞાની ને જગન્ય જ્ઞાનીને લઈને આટલું બંધન છે ને એ બધી વાત સ્થાપીને આ તો છેલ્લે વાત લીધી છે. આ વાત એમણે છેલ્લે લીધી છે, એ પાછળના કળશ છે. નિશંક, નિશંક છે પોતાના વેદનની અંદર, નિશંક છે. નિશંક સતતમ સ્વયં, સતતપણે સ્વયં પોતાની મળે. સ્વ એટલે તે જ્ઞાની. સહજમ સહજપણે, આજે સહજ 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 સહજપણે. જ્ઞાનમ સદા વિંદતિ, જ્ઞાન નામ આત્માને, જ્ઞાન નામ આત્માના જ્ઞાન વેદનને સહજપણે સતતપણે નિરંતરપણે વેદા જ કરે છે, વેદે એમાં જ પડેલો છે. ત્યાં જ એને પોતાનું અસ્તિત્વ ગ્રહણ કર્યું છે, બધેથી ઉઠી ગયો છે, ખાલી થઈ ગયો છે ચોથા ગુણ સ્થાનમાં. હા, નિશંક સતતમ સ્વયં સહજમ જ્ઞાનમ સદા વિંદતે, એ સાતે શ્લોકની અંદર આ ચોથું પદ એક જ લીધું છે, સાતે ભયની અંદર. ભેદ જ્ઞાન નો વિષય છે.